તારીખ 20/1/1997 શ્રી સહાનુભૂતિ દર્શન પ્રશ્ન 111, 112, 113 અને 114 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 75.
પ્રયોગ કરવો એટલે સમજણને લાભ કરવી, પરિણામ અથવા સમજણનું અમલીકરણ કરવું.
આજી
પ્રશ્ન વધારે પૂછો છો એ શ્રદ્ધાનો પ્રયોગ છે કે ચાલે છે.
જી,
મંત્રની ભૂમિકા પાંચમા ગુણસ્થાનથી શરૂ થાય છે, મુમુક્ષુ અને ચોથા ગુણસ્થાન સુધી ચારિત્રની ભૂમિકા નથી. એટલે એ ભૂમિકામાં મુખ્ય પરિણામ શ્રદ્ધા જ્ઞાન કહેવામાં આવે છે, વિચારવામાં આવે છે, ગણવામાં આવે છે. અહીંયા મુખ્ય તો હજી વિકલ્પ વાળી સત્તા કરી છે, વિશ્વાસ આવ્યો છે. 85મા પાને પહેલી રીતિ છે.
જી,
અંતરમાં યથાર્થ શ્રદ્ધા થઈ એમ ક્યારે કહેવાય કે જ્યારે ન્યારી પરિણતિ થાય ત્યારે યથાર્થ શ્રદ્ધા થઈ એમ કહેવાય. અને તો શ્રદ્ધાનો પ્રયોગ કર્યો એટલે સફળ કર્યો એમ કહેવાય. અંતરપાળી શ્રદ્ધા કર્યા પછી પ્રયોગથી ભિન્ન પરિણતિ થઈ, ન્યારી એટલે
ભિન્ન
ભિન્ન પરિણતિ છે. રાગની પરિણતિ જુદી અને આત્મભાવની, નાતા ભાવની, જ્ઞાન ધારારૂપ પરિણતિ જુદી. એવી પરિણતિ જુદી થઈ થાય ત્યારે યથાર્થ શ્રદ્ધા અથવા સમ્યક શ્રદ્ધા થઈ એમ કહેવાય. અને ત્યારે એ શ્રદ્ધાનો પ્રયોગ છે એ સફળ થયો એમ પણ કહેવાય અથવા એમ ગણાય. જે યથાર્થ પ્રતીતિ એટલે સમ્યક પ્રતીતિ, સમ્યક શ્રદ્ધા હોય તેની સાથે સ્વરૂપાચરણ ચારિત્ર પણ હોય છે. ચોથા સ્થાને ચારિત્ર સર્વાંશે ન હોય એમ ચોથા ગુણ સ્થાને પણ બનતું નથી. ભલે ચોથા ગુણ સ્થાનનું નામ અવિરત સમ્યક દ્રષ્ટિ છે, અવિરત એટલે કાંઈ પણ ત્યાગ નથી, જરા પણ ત્યાગ નથી એવો એનો શબ્દાર્થ થાય છે. વિરતીને જો ગુણ ગણવામાં આવે તો અવિરતીને ગુણ નથી એમ કહેવામાં આવે. એવું ગુણ સ્થાનનું નામ કેમ પાડ્યું કે ત્યાં પાંચમા અને છઠ્ઠા ગુણ સ્થાને દેશ વૃત્તિ અને સર્વ વૃત્તિની અપેક્ષા લઈને ત્યાં નામ છે. સાધકને માત્ર સમ્યક દ્રષ્ટિપણે ઓળખાવવા હોય અથવા એની પરિભાષા કરવી હોય, વ્યાખ્યા કરવી હોય ત્યારે ત્રણ પ્રકારે એની વ્યાખ્યા શાસ્ત્રમાં કરી છે. શાસ્ત્રકારોએ એની ત્રણ પ્રકારે અવિરત સમ્યક દ્રષ્ટિ, દેશ વિરત સમ્યક દ્રષ્ટિ અને સર્વ વિરત સમ્યક દ્રષ્ટિ. એમ સમ્યક દ્રષ્ટિની ત્રણ પ્રકારે વ્યાખ્યા કરી છે એના આચરણને મુખ્ય કરીને. એટલે અવિરત સમ્યક દ્રષ્ટિ પણ એ ઉપરના બે ગુણ સ્થાનની અપેક્ષાએલ વાત છે, પણ ત્યાં સ્વરૂપાચરણ ચારિત્ર મુદ્દલ નથી, સર્વાંશે નથી એમ એમ સમજવા યોગ્ય નથી. એ ખુલાસો પંડિત ટોડરમલજીએ ગોમટસારની ટીકા સમાધાન ચંદ્રિકામાં કર્યો છે. સમાધાન ચંદ્રિકા પણ કહે છે ને સમ્ય જ્ઞાન ચંદ્રિકા પણ કહીએ છીએ. સમ્યજ્ઞાન ચંદ્રિકા નામની ટીકા છે, ટીકાનું નામ છે સમ્યજ્ઞાન ચંદ્રિકા. એમાં ખુલાસો કર્યો છે એટલે સમ્યક દ્રષ્ટિના ત્યાં અવગુણ બતાવવાનો અભિપ્રાય નથી, પણ ઉપરના ગુણસ્થાનોના આચરણ સાથે સરખાવવાનો ત્યાં અભિપ્રાય છે. એમ પોતે સ્પષ્ટ કહે છે. અહીંયા પણ કહે છે કે જે યથાર્થ પદ્ધતિ હોય તેની સાથે સ્વરૂપ આચરણ ચારિત્ર પણ હોય છે, પરંતુ તે ચારિત્રમાં ગણાતું નથી અથવા ગણવામાં આવતું નથી, એટલી વાત છે. બરાબર છે. કેવી રીતે? ચારિત્રના પરિણામ સ્થિરતા અસ્થિરતા રૂપ છે. અસ્થિરતા તે વિકૃતિ છે અને સ્થિરતા તે સ્વભાવ છે. જ્યારે સમ્યક દર્શન એટલે સ્વરૂપ શ્રદ્ધા થાય છે ત્યારે ઉપયોગ પણ સ્વરૂપમાં સ્થિર અથવા લીન હોય છે અથવા એકાગ્ર હોય છે. એકાગ્રતા પણ ધ્યાનરૂપ ચારિત્રનો પર્યાય છે. ઉપયોગની સ્વરૂપમાં એકાગ્રતા થાય, લીનતા થાય ત્યારે સમ્યક દર્શન પ્રગટે. એ લીનતાને સ્વરૂપાચરણ ચારિત્ર કહે છે અને એ સ્વરૂપાચરણ ચારિત્રની જાતિથી વિચારવામાં આવે તો તે યથાખ્યાત ચારિત્રની જાતિ છે. એટલે બારમા ગુણ સ્થાને ચારિત્ર સંપૂર્ણ વિતરાગ અને સંપૂર્ણ સ્વરૂપ સ્થિરતા વાળું હોય છે, સંપૂર્ણ ધ્યાન દશા હોય છે. એની જાતિ યથાખ્યાત ચારિત્ર કહેવાય છે. યથાખ્યાત એટલે જેવો ચારિત્ર ગુણ પૂર્ણ હતો તેવો ખ્યાત એટલે પ્રગટ થયો, પ્રસિદ્ધ થયો. ખ્યાત એટલે પ્રસિદ્ધિ, ખ્યાતિ. ખ્યાતિ એટલે પ્રસિદ્ધિ અથવા પ્રગટ થવું, તે એવું બારમા ગુણ સ્થાને થાય છે. માટે બારમા ગુણ સ્થાનનું નામ જ ત્યાં યથાખ્યાત ચારિત્ર વાળું કહેવામાં આવે છે. શૈલશીકરણ ગુણ સ્થાન એટલે જેવો મેરુ પર્વત સ્થિર છે, શૈલેશ ઈશ એટલે ઈશ્વર, શૈલેશ શૈલ એટલે પર્વત, શૈલ એટલે પર્વત, અને પર્વતોમાં ઈશ્વર તે મેરુ છે એથી કોઈ મોટો નથી. એટલે મેરુનું બીજું નામ શૈલેશ છે અને એ અડગ રહે છે, ક્યારે પણ હલતો નથી. એમાં તિરાડ પડતી નથી, ઓછો થતો નથી, નાનો થતો નથી, મોટો થતો નથી. એક લાખ યોજન ઊંચો છે એવડો ને એવડો હંમેશા શાશ્વત રહે છે, શાશ્વત પર્વત છે. એની સ્થિરતા જોઈને બારમા ગુણ સ્થાનનું નામ શૈલશીકરણ ગુણ સ્થાન પણ કહેવામાં આવે છે. ત્યારે જે યથાખ્યાત ચારિત્ર પ્રગટ્યું એની જાત અહીંયા ચોથા સ્થાને સ્વરૂપાચરણ ચારિત્રને કહેવામાં આવે છે. એની સાથે સ્વરૂપાચરણ ચારિત્ર પણ હોય છે, છતાં પણ તે ચારિત્રમાં ગણાતું નથી. બહારમાં ત્યાગ નહીં હોવાને લીધે અને ઉપરના ગુણ સ્થાનોની સરખામણી કરવાને કારણે એને ચારિત્રમાં ગણતા નથી. કેમ કે શરૂઆતનું છે, એકદમ જગન્ય ભાવે છે. એટલે વિશેષ લીનતા થાય તેને ચારિત્ર કહેવાય છે. એ વિશેષ લીનતા તો પાંચમા ગુણ સ્થાનથી શરૂ થાય છે અને છઠ્ઠા સાતમા ગુણ સ્થાને વિશેષ લીનતા હોય છે. માટે આ શ્રદ્ધાનો એક પ્રયોગ છે. અંદર યથાર્થ પરિણતિ પરિણતિ પ્રગટ કરવી તે શ્રદ્ધાનો પ્રયોગ છે. અંદરમાં યથાર્થ પરિણતિ પ્રગટ કરવી છે, સમ્યક પરિણતિ ધારા પ્રગટ કરવી છે, એમાં મુખ્ય કાર્ય શ્રદ્ધાનું છે. કેમ કે પૂરી શક્તિથી શ્રદ્ધા ગુણ પૂરેપૂરો ત્યાં શુદ્ધ થઈને પરિણમે છે. શ્રદ્ધા એટલે આત્માનું જીવન સ્વરૂપ છે તેવી યથાર્થ પ્રતીતિની પરિણતિ. શ્રદ્ધા એટલે આત્માનું જીવન સ્વરૂપ છે તેવી જ યથાર્થ પરિણતિની પરિણતિ, પ્રતીતિની પરિણતિ. અર્થાત જ્ઞાયકની જ્ઞાયક રૂપે પરિણતિ પ્રગટ થાય તે શ્રદ્ધાની એટલે કે પ્રતીતિની પરિણતિ છે. તે પ્રતીતિ સાથે અમુક જાતની એટલે અમુક અંશે લીનતા આવે છે, પણ તેને ચારિત્રની કોટીમાં ગણવામાં આવતી નથી. પ્રસિદ્ધપણે એને ચારિત્રની કક્ષામાં ગણતા નથી. એવી પરિપાટી છે, ગણતરીની એવી પરિપાટી છે. પણ સૂક્ષ્મપણે વિચારીએ તો ત્યાં સ્વરૂપ લીનતા થઈ છે અને એની પરિણતિ પણ છે ચારિત્રની. સર્વગુણાંશ તે સમ્યક તો છે, એટલે ચારિત્રનો અંશ પણ ત્યાં સમ્યક થયો છે. યથાખ્યાત ચારિત્ર પ્રગટ્યું છે. અને નાસ્તિથી વિચારીએ તો અનંતાનું બંધી કશાયની જાતિનો અભાવ થઈ ગયો છે. સૌથી બળવાન કશાય હોય અને સંસારમાં અનંત કાળ સુધી રખડાવનાર હોય તો તે અનંતાનું બંધીનો કશાય છે. એ કશાય ત્યાં નાશ થઈ ગયો છે, સમાપ્ત થઈ ગયો છે. એટલું અપેક્ષિત જાણવાનું રાખવાનું છે. જ્ઞાનીને ઉદય ભાવ જુદો દેખાય છે, જ્ઞાનીને જુદો જ દેખાય છે, જુદું જ વેદન છે. સીધો ઉત્તર એમ આપ્યો છે, જ્ઞાનીને ઉદય ભાવ જુદો જ દેખાય છે, જો શબ્દ બે માં વાપરો છે, અને જુદું જ વેદન છે એટલે પોતાથી જુદું. પોતાનું અસ્તિત્વ ત્રિકાળી દ્રવ્ય સ્વરૂપમાં સમાપ્ત પ્રતીત કરે છે. જ્ઞાન અપેક્ષાએ ત્રિકાળી સ્વભાવ અને શુદ્ધ પર્યાય સહિતના પરિણમનથી પોતાનું અસ્તિત્વ સમાપ્ત છે એવો અનુભવ કરે છે જ્ઞાન અપેક્ષાએ. તેથી જે ભાવ છે એમને જુદો દેખાય છે અથવા જુદો અનુભવાય છે. વેદન કયો કે અનુભવ કયો, કઈ એક જ વાત છે. એમ કે પોતાનું અસ્તિત્વ ત્યાંથી ખસેડી લીધું છે. નાનીની પર્યાયમાં ચારિત્ર ગુણની પર્યાયમાં અનંતાનુબુદ્ધિનો અભાવ હોય એવો રાગ થાય છે. અનંતાનુબુદ્ધિનો હોય એવો રાગ થાય છે, પણ એ મારામાં થાય છે એવો અનુભવ નથી થતો. અનુભવ એવો નથી થતો કે એ મારામાં થાય છે. આમ અનુભવની પરિણતિ જુદી પડી ગઈ છે. પોતાનું અસ્તિત્વ એમાં અનુભવ ગોચર થતું નથી. મારી જોડે મારી બાજુમાં રાગ થાય છે, ઉત્પન્ન થાય છે, વ્યય થાય છે, ઉત્પન્ન થાય છે, વ્યય થાય છે, ઉત્પન્ન થાય છે, વ્યય થાય છે, એવું મને જણાય છે, પણ એવો મને અનુભવ થતો નથી, એવું મને જ્ઞાન થતું નથી કે મારામાં થાય છે, એવું થતું નથી. એમ જ્ઞાન દશામાં જુદું વેદન આવે છે.
મુમુક્ષુને અનુભવવાનો પ્રયાસ
કરે છે, પ્રયત્ન દશા છે. મુમુક્ષુ એમ અનુભવવાનો પ્રયત્ન કરી રહ્યો છે, પ્રયત્ન દશા છે મુમુક્ષુ. એ પ્રયત્ન દશાની સફળતાએ જ્ઞાન દશાની ઉત્પત્તિ થાય છે, ત્યારે ભિન્ન અનુભવ થાય છે. આ ક્રોધ જુદો અને જ્ઞાન જુદું એમ જ્ઞાયકની ધારા અને ઉદય ધારા બંને જુદી વેદનમાં આવે છે. કોઈ પણ વિભાગ લે, ક્રોધ શબ્દ એટલા માટે લે છે, ક્રોધને બધા સમજી શકે છે. સ્થૂળ ઉપયોગ વાળા પણ ક્રોધ કશાયને સમજી શકે છે. એ એટલે સમજાવવામાં ક્રોધ શબ્દ લીધો છે. બંને ભાવો ધારાવા એક પ્રમાણે સાથે સાથે પેરેલલ ચાલે છે. એમ ગાડીના બે પાટા પેરેલલ ચાલે છે, ક્યાંય ભેગા નથી થતા. એમ જ્ઞાન ધારા જુદી ચાલે છે, રાગની ધારા જુદી ચાલે છે, ક્રોધ કે રાગ કે જે વિભાવની ધારા જુદી ચાલે છે. ઉદય ધારામાં પોતે અલ્પ જોડાય છે, ભિન્નતા રાખીને જોડાય છે, માટે અલ્પ જોડાય છે એમ કહેવામાં આવે છે. ભિન્નતા અનુભવમાં રહીને ચારિત્ર ગુણ તો એનો છે ને, તો પર્યાય તો એ જીવના ગુણનો પર્યાય થયો, છતાંય જુદો પડી ગયો. ઉદય ધારામાં પોતે અલ્પ જોડાય છે, પણ વેદનમાં બંનેની જુદી ધારા જ્ઞાનમાં જણાય છે. અલ્પ જોડાણ હોવા છતાં પણ ઉદયના કાર્યો કરે ત્યારે અલ્પ જોડાણ હોવા છતાં પણ વેદનમાં તો જુદાપણો છે, વેદન જુદું પડી ગયું છે. સ્વપણાનું વેદન જ્ઞાનમાં છે, સ્વપણાનું વેદન રાગમાં નથી, નથી ઉદયમાં નથી, ઉદય ભાવમાં નથી.
ક્ષણે ક્ષણે વિભાવ ચાલી રહ્યો છે, ક્ષણે ક્ષણે વિભાવ ચાલી રહ્યો છે, એવી પ્રચંડ પુરુષાર્થ કર્યો હશે ત્યારે જુદા પડી ગયા. સાવ
જુદા પડી ગયા. એક વખત પુરુષાર્થથી બુદ્ધિપૂર્વકના રાગનો અભાવ થઈ ગયો, પછી સૌ વિકલ્પ દશામાં જે રાગ શરૂ થયો એની ધારા જુદી પડી ગઈ. અંશે જ્ઞાયક ધારા, અંશે શાંતિ ધારા અને ઉદય ધારા બંને વેદનમાં છે. વેદનમાં છે એટલે અનુભવમાં છે, શાંતિ છે ને, આકુલતાનો એટલી અશાંતિ છે, એટલી એટલી આકુલતાનો પણ અનુભવ છે, પણ પોતા પણ એને
બરાબર
વેદનમાં છે, પણ એકમાં પોતાપણું છે ને એકમાં પોતાપણું નથી, નથી એમ લેવું. બે ની દિશા પણ જુદી છે, વિલ્સિન ગેર હોય છે, ગેર વિલ હોય છે, એના આંકડા આંટામાં એકબીજામાં આંકડા ભરેલા હોય છે, એક આમ ફરે છે ત્યારે બીજું આમ ફરે છે, બે એકબીજાને ફેરવે છે ત્યાં સુધી. અહીંયા તો દિશા સૂચક દ્રષ્ટાંત લેવો છે, એક વ્હીલ આમ ફરે છે, એક વ્હીલ આમ ફરે છે. રાગનું મુખ છે એ બહાર તરફ છે, અને જ્ઞાન ધારાનું મુખ છે તે અંદરમાં અંતર્મુખ છે. રાગ ધારા બહિર્મુખ છે, જ્ઞાન ધારા અંતર્મુખ છે, એમ એક સાથે બંને ચાલે છે. દિશા બેની ઉલટી છે. હું ચૈતન્ય અખંડ શાશ્વત છું, હું ચૈતન્ય અખંડ શાશ્વત છું, આ ક્રોધ મારો સ્વભાવ કે મારું સ્વરૂપ નથી. અકષાય સ્વરૂપ પોતાનું છે એ પ્રત્યક્ષ જ્ઞાન ગોચર અથવા અનુભવ ગોચર છે. સ્વરૂપથી વિરુદ્ધ જાતિનો એક અંશ પર્યાયમાં છે, એનું જ્ઞાન થાય છે કે એવું મારું સ્વરૂપ નથી, મારું એવું સ્વરૂપ નથી એમ જ્ઞાન થાય છે. એ રીતે દ્રષ્ટાંત લેવું હોય તો એમ લઈ શકાય. શરીરમાં રોગ થાય ત્યારે સોજો આવે, સ્વેલિંગ કે છે ને સોજો, એ સોજો શરીરની પર્યાય છે. કોની પર્યાય છે?
શરીર
દુબળા માણસને સોજો ચડે ત્યારે દેખાવ થોડો ઠીક લાગે, દુબળો હોય એટલો ઠીક ન લાગે, સાવ સુખ લકડી હોય એને સોજો ચડે ત્યારે જરાક શરીર ઠીક લાગે દેખાવમાં, અને શરીરની પર્યાય છે, સોજો છે પણ એ શરીરની વિકૃત પર્યાય છે. કેવી
વિકૃત?
એ સોજાને પંપાળીને રાખવા જાય તો મરી જાય. એટલે શરીરની એક ન્યાય શરીરની પર્યાય નથી પણ રોગની પર્યાય છે. કેમ કે શરીરનું સ્વરૂપ તંદુરસ્ત રહેવું તે છે, શરીરમાં જે રેઝિસ્ટન્સ પાવર છે એનો સ્વભાવ છે, અને વિકૃતિ રોગ થવો એ શરીરનો સ્વભાવ નથી, એ શરીર વિકાર છે. શરીરની પર્યાય પણ શરીર વિકારપણે છે ત્યારે એની ગણવામાં ગણીને કંઈ રાખવામાં આવતી નથી, એ કાઢવા યોગ્ય છે. એવી જ રીતે રાગની દશા જીવની હોવા છતાં પણ જીવની નથી, જીવની હોવા છતાં પણ જીવની
નથી,
કેમ કે જીવના સ્વરૂપમાં નથી, જીવના સ્વરૂપ રૂપે નથી, અને તે અભાવ કરવા યોગ્ય છે. હું ચૈતન્ય અખંડ શાશ્વત છું, આ ક્રોધ મારો સ્વભાવ નથી, એ રીતે ચૈતન્યને દ્રવ્ય દ્રષ્ટિથી જુદો પાડ્યો છે તો દ્રષ્ટિ ચૈતન્ય ઉપર છે. દ્રવ્ય દ્રષ્ટિથી જુદો એકલો એને એકલો પ્રતીત કર્યો છે ને એકલો અનુભવ કર્યો છે, એટલે દ્રષ્ટિ તો ચૈતન્ય ઉપર છે કે આ હું છું. દ્રષ્ટિમાં શું કરે છે? દ્રષ્ટિમાં હું પણ હું કરે છે કે આ હું છું, અને પર્યાયમાં અંશે શાંતિની ધારા અને ઉદય ધારા બે ધારા જુદી વર્તે છે. સાધક દશા હોય ત્યાં સુધી બે ધારા હોય, મિથ્યા દ્રષ્ટિને બે ધારા નથી અને મોક્ષ દશામાં પણ બે ધારા નથી. દસમા ગુણ સ્થાન સુધી બે ધારા છે, બારમા ગુણ સ્થાને યથાખ્યા ચારિત્ર પ્રગટી ગયું એટલે ત્યાં પણ રાગની ધારા નથી, સંપૂર્ણ વિતરાગ છે. તેરમામાં મોક્ષ થયો ત્યાં પણ નથી, ચૌદમામાં નથી, અને સિદ્ધાલયમાં પણ નથી. બે ધારા સાધકને જુદી વર્તે છે, અને જુદી વર્તે તો જ બે ધારા કહેવાય, નહીંતર તો એક થઈ ગઈ. મિથ્યા દ્રષ્ટિને બે ધારા નથી. સહજ જુદો વર્તે છે તેને કઈ યાદ કરવું પડતું નથી, વિચાર કરવો નથી પડતો, વિકલ્પ કરવો પડતો નથી, આ રાગ જુદો અને આ જ્ઞાન તેવું જુદો એમ વિચાર કરવો પડતો નથી, સહજ જ જુદો વર્તે છે. એ જ્ઞાનીની દશાનો પ્રશ્ન ઉત્તર થયો.
સરસ
છતાં પરિણતિ પલટાતી કેમ નથી? શું છે પ્રશ્ન છે એ મુમુક્ષુની ભૂમિકાનો છે. સાધારણ મંદ રુચિ, રુચિની મંદતા પોતાની છે, ઉગ્ર રુચિ થાય તો પરિણતિ પલટાયા વગર મંદ રુચિ હોય ત્યાં સુધી પરિણતિ નથી થતી, ઉગ્ર રુચિથી થાય છે. વેદનાથી જે પરિણતિની શરૂઆત થઈ એનું કારણ કે વેદનામાં ઉગ્રતા છે, ત્યાં ઉગ્રતા એની પરિણતિ થવાની, અથવા રસવૃદ્ધિ થઈ એની પરિણતિ થવાની, તીવ્ર રસ થઈને પરિણતિ થવાની. એવી રુચિ થાય છે કે યથાર્થમાં ઉગ્ર જે રુચિ થાય, યથાર્થ રુચિ થાય, એવી રુચિ થાય છે કે બહારમાં ક્યાંય તેને ચેન પડે
નહીં.
અંદરની રુચિ એને બહારમાં ક્યાંય ચેન પડવા, એ બાહ્ય લક્ષણ થાય. એવી રુચિ અંદર ઉગ્ર થાય તો પોતે પુરુષાર્થ કર્યા વગર રહેતો આત્માના ગુણોના પરિણામનું વિજ્ઞાન છે. રુચિ અનુયાયી જેવી રુચિ હોય એને અનુસરતો પુરુષાર્થ થાય, થાય ને થયા વગર ઓટોમેટિક. પરિણતિનો સંબંધ રુચિ અને રસ સાથે છે એ સ્પષ્ટીકરણ આપી દીધું. પરિણતિ કેમ થાય છે અને સાથે સાથે બહારમાં એનું ચિહ્ન એ છે કે અંદરની આત્માની રુચિ થાય એને બહારમાં ક્યાંય ગમે
નહીં.
પહેલા જે બહારમાં ભર્યું ભર્યું લાગતું હતું, ગમતું હતું, એ આખું ફરી ગયું.
શું
ફરી આમાં બધું ફરી ગયું,
શું લાગે
ગમે જ નહીં ક્યાંય. આમાં ગમે એવું કઈ છે જ નહીં એમ લાગે. અથવા એ બધો ક્લેશ લાગે. ક્લેશમાં કોને ગમે? ક્લેશ કોને ગમે? એને આત્મરુચિ સિવાયના પરિણામ ક્લેશમાં એ લાગે. એટલે એમાં ગમતું
નથી,
કસવા માંગે છે ત્યાંથી. ઉગ્ર રુચિ કેવી હોય, મંદ રુચિ નો તો બધાને અનુભવ છે. ઉગ્ર રુચિ ન થઈ હોય એને એ જિજ્ઞાસાનો વિષય છે કે ઉગ્ર રુચિ કેવી હોય. જીવ અનાદિનો અભ્યાસ છે ત્યાં દોડ્યો જાય છે એટલે વિભાવ સહજ થઈ ગયો છે. વિભાવ કરવા માટે મારે પુરુષાર્થ કરવો પડે છે અને વિભાવની મારે રુચિ કરવી પડે છે એવું નથી. એ તો સહેજ થઈ ગયો છે. અનાદિનો ઉલટો પ્રયોગ સહજ હોવાથી, ઉલટા પ્રયોગ વારંવાર થતો હોવાથી એ અભ્યાસ કરી દીધો એને, ત્યાં એના પરિણામ દોડી જાય છે અને એ સહજ થઈ ગયું છે પરિણામ. અને અહીં અંદરમાં દિશા પલટવી છે તે છૂટી જાય છે.
બરાબર.
એટલે અંદરની દિશા હાથમાં આવતી
નથી.
જીવ કેમ અંતર્મુખ થઈ શકતો નથી?
હાજી હાજી.
એનો ઉત્તર પણ આવી જાય છે.
બરાબર.
અંદરની દિશા છૂટી જાય છે એટલે હાથમાં નથી આવતી. એનું કારણ કે બહિર્મુખ પરિણમન અનંતકાળના ઘણા સમયના અભ્યાસથી, અનંતકાળના અનંત સમયના અભ્યાસથી સહેજ થઈ ગયું છે.
બરાબર.
આખી દિશા પલટાય છે, અંતર્મુખ થાય છે, એકદમ અબાઉટ ટર્નનો વિષય છે. સહેજ એંગલ બદલાય છે એમ નથી,
પૂરેપૂરો
પૂરેપૂરો યુ ટર્ન લેવાનો છે. આમ જાય છે, આમ આવવાનો છે. અને એની રુચિને લઈને એનો પુરુષાર્થ સહેજે સહેજે એમ ચાલે છે. એટલે અંતર્મુખ થોડું થવું છે, અંતર્મુખ થઈ શકતો નથી. આમ તો બહિર્મુખપણાનો અભ્યાસ અને અનુભવ ઘણો છે. અંતર્મુખનું ભાવપાસને આવું મુશ્કેલ થઈ ગયું છે.
બરાબર.
લેશું.
જી,
એકદમ અજૈન વિષય થઈ ગયો છે. અંતરનું ભણું એ એકદમ અજૈન વિષય થઈ ગયો છે. એનો ભાવ ભાસો મુશ્કેલ પડે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે. એટલો બહિર્મુખપણાનો પ્રગાઢ અભ્યાસ છે. એટલે વાત થોડી અઘરી લાગે છે, એનું કઠણ લાગે છે, મુશ્કેલી વાળું લાગે છે. અંતરમુખ થવું એનું કારણ એ છે. એટલું સહજ ને ગાઢ થઈ ગયું છે બહિર્મુખ પરિણામ. અંતર્મુખ કેમ થવા એક સમસ્યા કોયડો લાગે છે. અને અનંત કાળથી ધર્મના ક્ષેત્રમાં પ્રવેશ થયા છતાં એ દિશા પોતે જોઈ નથી. ગોપાલદેવી 195માં 86 પત્રમાં કહ્યું
ને,
માર્ગની દિશાનું અલ્પ પણ ભાન થાય, પરિભ્રમણની ચિંતના અને વેદના પૂર્વક માર્ગને માર્ગ માટે જોર્યા વિના જોરવાનું, ઉપાય માટે જોરવાનું. માર્ગની દિશાનું અલ્પ પણ ભાન થતું નથી. એટલે માર્ગની દિશા અંતર્મુખ છે. મોક્ષ માર્ગની દિશા છે
અંતર્મુખ,
એનું કાંઈ તને અંદાજ પણ આવવો મુશ્કેલ છે. વેદના માને આજ્ઞા સુધી એવી પરિસ્થિતિ વેદના આવ્યા પહેલાની હોય છે. કાંઈ ખબર નહીં મળે અંતર્મુખતા એટલે શું. એટલે દિશા છૂટી જાય છે એટલે હાથમાં આવતી નથી. કેમ કે એટલી રુચિની મંદતા છે અને પુરુષાર્થની પણ મંદતા છે. એ મંદ રુચિ ને મંદ પુરુષાર્થ બહારના ધર્મ બાહ્ય ધર્મ સાધનો કર્યા કરે છે. કોઈ વાર શાસ્ત્રમાં છે, કોઈ વાર પૂજા ભક્તિ કરે, કોઈ વાર વ્રત નિયમ કરે, કોઈ વાર દયાદાન પણ કરે. એ બધું બારમાં ને બારમાં કર્યા કરે છે. અને એવું ઘણું કરે પાછું બહિર્મુખ પરિણામથી એવું ઘણું કરે. વ્રત નિયમ લે તો મહાવ્રત સુધી ના વ્રત લઈ લે, દીક્ષા અંગીકાર કરે. પણ એ બાહ્ય ભાવથી અંતર્મુખ પણ એમાં આવતો નથી. એ દિશાની ખબર નથી, ત્યાં રુચિની મંદતા છે એમ બધું. આત્માની ઉગ્ર રુચિ કહેતા
નથી, ભલે મહાવ્રત લઈને બેઠો.
કેવી પરિસ્થિતિ છે. બહારમાં સહનશીલતા એવી હોય મને થઈ જાય, દિગંબર મને થઈ જાય. અંતર્મુખની દિશા ન આવે તો એને રુચિનો પણ અભાવ લીધો છે, પુરુષાર્થનો પણ અભાવ લીધો છે.
કાલ ડાયરીમાં બોલ ચાલે, ઉલટા પ્રયોગનું બળ એટલું બધું છે.
બસ હવે આ ચૈતન્ય 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 વગરની પરિણતિ મારે જોઈતી જ નથી. ચૈતન્ય નું અસ્તિત્વ જ મારે જોઈએ છે. આ વિભાવરૂપ અસ્તિત્વ મારે નથી જોયું. એટલી અંદરની લગ્ની મહિમા રુચિ થાય, ઉગ્રતા થાય તો પુરુષાર્થ
ટકે છે.
અહીંથી સ્વરૂપ લીધું, ત્યાં સુધી મનતાની વાત કરી. અંદર એટલી લગ્ની લાગી હોય, જો એ રુચિમાં લગ્ની એમને લીધી છે. પોતાના અનુભવનો વિષય છે ને, એ લગ્ની લાગી છે. લગ્ની લાગી લગાડી શકાય, સહજ લાગવી જોઈએ. વર્તમાન ચાલતી અશાંતિ પોસાય નહીં મને, આ કોઈ રીતે કોઈ ભોગે પોસાય. એવી ચૈતન્ય 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 વગરની પરિણતિ મારે જોઈતી જ નથી. ચૈતન્ય કહો કે આત્મ શાંતિ કયો, શું ચૈતન્ય કહો કે આત્મશાંતિ, શાંતિ સિવાય મને કાંઈ પુસાય નહીં. આ વિભાવના ક્લેશ હું સહન કરી શકતો એનું નામ રુચિ કહેવાય. સુગાનીજીએ જરા વધારે એક જોરદાર દ્રષ્ટાંત આપ્યું છે એની ચર્ચામાં, દૂરદ્રષ્ટિ પ્રકાશમાં, કે પતંગિયાને જેવી દીવાની રુચિ છે દીપકની, પતંગ આખો દીપકથી રુચિ રુચિ એમ કરીને કહ્યું છે. તો એને આમ તો એ ચક્ષુ ઇન્દ્રિયનો વિષય છે, પતંગિયો છે, ચાર ઇન્દ્રિય જીવ છે અને ચક્ષુ ઇન્દ્રિય હોય છે. દીવાને જોવે ને એટલી આસક્તિ થાય, એને ઝપટ મારીને એ ઝાડ ઉપર પડે, ભૂલી જાય છે કે મારી પાંક સળગી જશે, એ ભૂલી જાય છે, જોરથી વેગથી એના ઉપર પડે છે. એમ રુચિની સાથે સંવેગ હોય છે, જરૂર આવે છે, એને પુરુષાર્થ કહેવામાં આવે, એ ભૂમિકાનો એને પુરુષાર્થ કહે છે. એની લગ્ન લાગે એવી રુચિ થાય ત્યારે પેલા લગ્ન એ જ જોઈએ, બસ બીજું કઈ નહીં, એ જ જોઈએ, એ જ જોઈએ. શિવાનીજીને એવું થઈ ગયું આત્મશાંતિ સિવાય મને જીવી શકીશ નહીં, જીવી નહીં શકું એમ જે આવ્યું એ ચરમસીમાએ પહોંચી પાત્ર થાય. સત્પુરુષનો યોગ જોઈએ, યોગ ન હોય તો એને અંતર્મુખની દિશા સુજાડનાર અથવા અંતર્મુખની દિશા દેખાડનાર કોઈ જોઈએ. આત્મા જે સત સ્વરૂપ છે, એનું અસ્તિત્વ જે છે, એ અંતર તત્વ સ્વરૂપ છે. એ સતને દેખાડનાર કોઈ સત જોઈએ એમ કે બરાબર. ચરમસીમાની પાત્રતા થઈ, ત્યાં કુદરતે વ્યવસ્થા થઈ ગઈ. આત્મધર્મ એક્સિડન્ટલી ગયું એમને ત્યાં મગાવ્યું નતું. સંયોગની પરિસ્થિતિ અનુકૂળ નહીં હોવા છતાં પણ સ્વંગી લાગી ગયા. પણ ચૈતન્યનું જ અસ્તિત્વ જોઈએ એટલે આત્મ શાંતિ જોઈએ, બીજું કઈ મને પુસાય નહીં. કસાયની મંદતા સહન નથી થતી, ત્યાં સાતા હોય છે એમને સહન થતી હોતી, કાં તો વિકલ્પ ફાટી જાય અને કાં તો દેહ છૂટી જાય, એટલું વિકલ્પમાં તીવ્ર દુઃખ થતું. મન કસાય વાળા વિકલ્પ નથી તો પણ એટલું બધું દુઃખ જીવી શકશે, પછી વિકલ્પ રહી શકે નહીં, પછી વિકલ્પ ટકી શકે નહીં. એમ આ વિભાવરૂપ અસ્તિત્વ મારે જોઈતું નથી. એટલી અંદર લગ્ન, એટલી અંદરથી લગ્ન, એટલું અંદરથી મહિમા, તોનો પોતાનું આત્મકલ્યાણ બધું ગૌણ કરી શકે, આખું જગત ગૌણ કરી શકે. કેટલી ગમતા હતી કે કુટુંબીઓનું શું થશે અને શું થાય છે એ વાત એમના ખ્યાલમાં રહેતી નહોતી. કૌટુંબિક પરિસ્થિતિ ખરાબ હતી, કુટુંબની સંખ્યા વધારે હતી, આર્થિક પરિસ્થિતિ નબળી હતી, ધંધો ભાંગી ગયો હતો, કઈ ખ્યાલ રહેતો નહોતો. એની લગ્ન એવી રુચિ, એવો મહિમા, એવી ઉગ્રતા થાય ત્યારે એ પુરુષાર્થ ટકે છે. એને અનુસરતો પુરુષાર્થ ટકે છે, એ તો ઘડીક ઠીક થાય ને વળી પાછો બેસી જાય, ઘડીક ઉગ્રતા આવે ને વળી પાછો બેસી જાય. એ લગ્ન નથી લાગે, લગ્ન લાગે તો આગળ દોડ્યો જ જાય, આગળ દોડ્યો જાય, ચડતી શ્રેણીના પરિણામમાં ઓટ આવે નહીં, ભરતી જ આવે. નથી, ખોટ ન આવે તો પુરુષાર્થ ટકે છે, નહીં તો પુરુષાર્થ વારંવાર છૂટી જાય છે, વારે વારે છૂટી જાય છે અને માત્ર વિકલ્પથી રહે. વિકલ્પ ચાલે પણ પુરુષાર્થ છૂટી જાય. પણ અંદરથી ખરેખરું લાગે તો પુરુષાર્થ ટકે, અને તો તેના નિર્ણયનું કાર્ય આવે, પ્રતીતિરૂપ કાર્ય આવે, એટલે અનુભવ થાય.
વિકલ્પ અને પ્રયોગ વચ્ચે ભેદ પાડ્યો, વિકલ્પ અને પ્રયોગ વચ્ચે ભેદ પાડ્યો.
હા, પરિણમન છે. વિકલ્પ રહી જાય એનો કઈ અર્થ, પરિણમન રહેવું જોઈએ. લગ્ન ને મહેમાન સ્વરૂપ આવું જોઈએ.